આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/gujarati પર. આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
મિત્રો, એક્ઝામ્સ નજીક આવી રહી હોય કે પછી ઓફિસમાં કોઈ રિપોર્ટ સબમિટ કરવાની ડેડલાઇન હોય, આપણા બધાના જીવનમાં એક પછી એક સ્ટ્રેસ તો ચાલતું જ રહેતું હોય છે. અને સ્ટ્રેસ થાય એટલે આપણે રોજ ખાતા હોય તેનાથી વધારે અને અનહેલ્ધી ખાઈ લેતા હોય છે. આવા સ્ટ્રેસ ઇટિંગથી આપણને આગળ જઈને હેલ્થ પ્રોબ્લેમ્સ થવા માંડે છે. આ સ્ટ્રેસ ઇટિંગને આપણે કઈ રીતે ટાળી શકીએ તેના માટે આપણે આજે વાત કરશું ડાયટિશિયન ડૉક્ટર દીપાલી સાથે. ડૉક્ટર દીપાલી, આપણને જો પહેલાંથી આઈડિયા હોય કે આજનો દિવસ કે આજની રાત સ્ટ્રેસફુલ રહેવાની છે, તો એને માટે આપણે કોઈ ચોક્કસ વસ્તુ ખાઈને તૈયારી કરી શકીએ?
ડેફિનેટલી આપણે કરી શકીએ પૂજા. એ કરવાનું બહુ જરૂરી છે, તાકી આપણે અનહેલ્ધી ફૂડ કે શુગર ફ્રૂટ કે રેન્ડમ ઇટિંગ ન કરીએ. તો આપણને જો ખબર હોય પહેલેથી કે આજે મને બહુ સ્ટ્રેસ થવાનું છે, બહુ કામ છે મને, તો પહેલેથી આપણે આઈટમો ઘરે બનાવીને અથવા જે ઘરે અવેલેબલ હોય લાસ્ટ મિનિટ પર બી બનાવી શકીએ.
અચ્છા, અને એવી કોઈ વાનગીઓ છે જે આપણે જલ્દીથી ઘરે બનાવી શકીએ, જેમાં વધારે ટાઈમ ન લાગે, જેમાં વધારે આપણે વિચારવું ન પડે કે શું મસાલા નાખીએ છે, શું કરીએ છે, જે જલ્દીથી બની જાય?
ડેફિનેટલી ઇઝીએસ્ટ જે આપણે સ્ટાર્ટ કરી શકીએ ખાવાનું ઇઝ સમ નટ્સ. એ થોડા નટ્સ લઈ શકાય જે ઘરમાં હોય બધાને ત્યાં, તો એનાથી આપણે એટલીસ્ટ ટાઈમિંગ માટે જ્યાં સુધી આપણે બીજી પ્રિપરેશન કરીએ છીએ ત્યાં સુધી હેલ્પ કરી શકે. અથવા ફ્રૂટ્સ હોય, અથવા પછી સિમ્પલ સ્મૂધી કે જેમાં તમે થોડું નટ્સ, ફ્રૂટ અને દૂધ નાખીને એને બ્લેન્ડ રાઈસ કરી લો અને એ તમે પી શકો છો. ઘરમાં યોગર્ટ હોય તો આપણે લસ્સી છે, મેંગો લસ્સી, સ્ટ્રોબેરી લસ્સી કે કોઈ બી બીજી ફ્રૂટ તમને જે બી ભાવતી હોય એની લસ્સી બનાવી શકાય. બીજું હેલ્પફુલ જે છે એ તમે ટીન ચીકપીસ કે ટીન ચણા કે આપણે ફોર બીન મિક્સિસ એ બધું તમે ઘરમાં રાખી શકો, જેને તમે ફટાફટ ખોલીને વઘારી દો અને એટલે થોડો મસાલો, ઓઇલ અને પછી એના પર તમે કાકડી, ટમેટા, કાંદા, થોડી સેવ ભભરાવીને તમે ખાઈ શકો છો. એટલે તમે આમાં બેસિકલી શું થશે કે તમને ભૂખ લાગી છે તો ઇન્સ્ટેડ ઓફ રીચિંગ આઉટ ફોર ચોકલેટ તમે આ હેલ્ધી વસ્તુ ખાઈ શકો.
તમે જેમ લસ્સી છા અને એ બધું સજેસ્ટ કરી રહ્યા હતા, લસ્સી કે કોઈ બી સ્મૂધી બનાવીને કે એમ, તો જે ડાયાબિટિક પેશન્ટ હોય કે જેમને હેલ્થની થોડી પ્રોબ્લેમ્સ હોય કે જે હેલ્થ કોન્શિયસ હોય, તેમને એટલું શુગર કે એટલું સ્વીટ ન ખાવું હોય, તો એમની માટે શું ઓપ્શન્સ છે?
લસ્સીમાં તો આપણે નથી શુગર નાખતા ને, તો થોડું દહીં હોય અને નેચરલ જે ફ્રૂટનું શુગર હોય એ ચાલે. તમને કોઈ બી પર્ટિક્યુલર જેવી રીતે કે વોટરમેલન, ગ્રેપ્સ ને એવું બધું હોય એ થોડું વધારે સેન્સિટિવ હોઈ શકે છે જેનાથી તમારા શુગર લેવલ્સ વધી શકે, પણ જનરલી લસ્સી આપણે તમે સ્ટ્રોબેરીની અથવા પછી હોલ ફ્રૂટ મેંગોની બનાવી શકો છો. આપણે ત્યાં ઇન્ડિયન સ્ટોરમાં જે ફ્રોઝન પલ્પ મળે છે એની નહીં બનાવતા, કારણ કે એમાં વધારે શુગર છે.
અચ્છા, અને આપણી ઇન્ડિયન ક્વિઝિનની કોઈ એવી વસ્તુઓ છે જે ફટાફટથી ઘરે બનાવી શકાય? વધારે તો આપણને ટાઈમ લાગતો હોય બનાવવા, ટાઈમ લઈને બનાવવું પડે, પણ એવી કોઈ ક્વિક ડિશિસ છે જે આપણે બનાવી શકીએ?
ક્વિક ડિશિસ એટલે તમે જમવાની વાત કરો છો કે નાસ્તાનું સ્ટોપ ગેટની વાત કરો છો?
કોઈ પણ, એટલે અગર મને ખબર છે, અગર મને 9 વાગ્યાથી હું ભણવા બેસવાની છું તો એની પહેલા મને જમવું હોય કે કંઈક નાસ્તો થોડોક કરી લેવો હોય ને બેસવું હોય, તો એની માટે કંઈ ફટાફટથી બનાવી શકાય એવું?
હા, તો નાસ્તા માટે તમને પહેલેથી જો ખબર હોય એક્ઝામ ટાઈમ છે કે કંઈ બી, તો સ્પ્રાઉટ્સ ને બધું તમે રાખી શકો છો, ટીન્સ રાખી શકો છો બીન્સના ને બધા જે તમે ફટાફટ બનાવી શકો. ફ્રોઝન વેજીટેબલ્સ બી છે જેનું તમે અગર વિન્ટર હોય તો સૂપ બનાવી શકો છો, કારણ કે ફ્રોઝન વેજીટેબલ બનાવતા વાર નહીં લાગે. બ્લેન્ડ માઇક્રોવેવમાં તમે એને સોફન કરી લો, બ્લેન્ડ રાઈસ કરો ને પછી જે મસાલા જોઈતા એ તમે ખાઈ શકો છો. અથવા એમાંથી શાક, તમારું દાળ અને રેડીમેડ રોટલી આજકાલ મળે છે જે તમે હીટ અપ કરી શકો અને ખાઈ શકો છો. એટલે એમાં કઈ ઓઇલ ને બધું તમારા કંટ્રોલમાં છે, ખાલી વણેલી રોટલીઓ આવે છે તો એ જો તમે એકલા રહેતા હો તો એ મદદ કરી શકે છે તમને.
અને કોઈ ખાવાની વસ્તુ એવી છે જેનાથી દૂર રહેવું જોઈએ?
દૂર રહેવા માટે તો આપણે જે જનરલી હાઈ શુગર ફૂડ્સ હોય, ચોકલેટ છે, ગમ્સ છે, કેક્સ, પેસ્ટ્રીઝ, ફ્લેવર્ડ મિલ્ક, જ્યુસીસ, ચિપ્સ, ફ્રાઈઝ, ફ્રોઝન કોક, એ બધાથી દૂર
હે, એટલે જે નોર્મલી આપણે સ્ટ્રેસમાં હોઈએ ને ખાઈએ એ વસ્તુ ન જ ખાવી જોઈએ.
હા, એનાથી એકચ્યુઅલી લોંગ ટર્મમાં સ્ટ્રેસ વધારે થશે.
અચ્છા, અને તો પછી માત્ર એ જ દિવસે આ બધું હેલ્ધી ખાઈને ચાલી જશે કે અમને બીજી કાંઈ પ્રેક્ટિસિસ પણ નાખવી જોઈએ?
પ્રેક્ટિસિસ તો ડેફિનેટલી નાખવી જોઈએ. આ કઈ એક દિવસનું કામ નથી, આપણી જિંદગી તો લાંબી છે, એટલે આપણે આ બધી વસ્તુઓ રેગ્યુલરલી કરવી જોઈએ, બધા જ કરવાની હોય. અમે લોકો ટેકનિકલ ટર્મ વાપરીએ છીએ, રેકમેન્ડેડ ડેલી ઇનટેક, એટલે બધાને રોજની રોજ અમુક જરૂરિયાતો હોય છે આ સોફિસ્ટિકેટેડ મશીનરીને ચલાવવા માટે. તો એ તો રોજ તમે ન આપો અને એક જ દિવસ આપો તો ના ચાલે, એટલે એ તો રેગ્યુલરલી કરવું જ પડે.
તમે જે કહેતા હતા કે પેકેજ્ડ ફૂડ ખાવું એટલે જલ્દીમાં એ બનાવી શકીએ, ઘણા લોકોને એમ માનવું હોય કે એ હેલ્ધી નથી હોતું કારણ કે એ એટલું ફ્રોઝન હોય છે કે પેકેજ્ડ હોય છે એટલા માટે. પણ તમે સજેસ્ટ કરો છો કે એ ખાઈ શકીએ, તો એ જે એ ખાલી મિથ છે કે સાચે એ એક પર્ટિક્યુલર ક્વોન્ટિટી સુધી ઇન્ટેક કરી શકાય ને રેગ્યુલરલી ન કરવું જોઈએ, સ્ટ્રેસ હોય ત્યારે ખાઈ શકાય ખાલી, એવું હોય છે કે દેટ્સ જસ્ટ અ મિથ?
મિથ છે, કારણ કે બેસિકલી ફ્રોઝન ફ્રોઝન વેજીટેબલ્સ એ લોકો શું કરે છે કે જ્યારે નેચરમાં વધારે બને ત્યારે એ લોકો એકચ્યુઅલી સાઈડ પર લઈ જઈને, એટલે અડધું સપ્લાય માર્કેટમાં જાય ને અડધુંથી વધારે ઇટ ગોઝ ઇન ટુ ફ્રોઝન ફૂડ્સ, એટલે પેકેટમાં એ લોકો બનાવીને પછી વેચે છે. એટલે શું છે કે જે બન્યું છે એ વેસ્ટેજ ના જાય એના માટે. હા, ડેફિનેટલી ટીન્ડ વેજીટેબલ્સ પર્સનલી હું રેકમેન્ડ નથી કરતી કારણ કે એમાં બહુ પ્રોસેસિંગ થયેલું હોય છે. પણ ફ્રોઝન વેજીટેબલ્સ ને બધું કે ફ્રોઝન ફ્રૂટ્સ એ બી ખાઈ શકાય છે. અને આપણે પોતે ઘરે બી લાવીને જો 2 કિલો શાક લઈ આવ્યા હોય અને જો વાપરવાના ન હોય તો પછી એને ફ્રીઝ કરી શકાય.
અચ્છા, અને ઘણી વાર એવું થાય ડૉક્ટર દીપાલી કે એક સ્ટ્રેસફુલ ટાસ્ક આપણે પૂરો કરીએ એના પછી આપણે પોતાને રિવોર્ડ આપીએ જંક ફૂડ ખાઈને, કે ચલો એક્ઝામ પતી ગઈ કે મારી ડેડલાઇન પહેલાં મેં રિપોર્ટ સબમિટ કરી દીધું તો હવે હું મારું કંઈક ભાવતું કે એવું જંક ફૂડ ખાઈશ. તો આ આદતને આપણે કઈ રીતે ટાળી શકીએ?
આ આદત આમાં 2-3 અલગ અલગ વસ્તુઓ કરી શકાય. ફર્સ્ટ ઓફ ઓલ આમાં તમારે જોવું પડે કે તમે આ વસ્તુ આ રિવોર્ડ તમે કેટલી વખત તમારી જાતને આપો છો. અઠવાડિયામાં 4-5 વખત આપતા હો તો પછી તમારે ઓછું કરવું પડે. મહિનામાં 1 વખત હોય તો એ અલાઉડ છે કે તમે મહિનામાં એ કોન્ટેક્સ્ટમાં તમે આપો છો, પણ તમે મહિનામાં 1 જ વખત ખાઓ છો. બીજું થર્ડ ઓપ્શન છે કે તમે એ પોતાની જાતને રિવોર્ડ બીજા કોઈ ફોર્મમાં આપો અધર દેન ફૂડ, કે તમે ફોર એક્ઝામ્પલ તમે મૂવી માટે જઈ શકો છો. ત્યાં પછી આઈસ્ક્રીમ અને પોપકોર્ન નહીં ખાઈ શકાય, પણ હા, મૂવી માટે કે એક ડ્રેસ લીધો કે થોડા પૈસા સાઈડ પર હોલીડેઝ માટે મૂકી દીધા, અથવા પછી નેલ પેઇન્ટ કરાવી લીધું કે કઈ બીજે તમને મનગમતું હોય ત્યાં.
સ્ટ્રેસ ઇટિંગની આ જે આદત છે પૂરી રીતે છૂટી જાય તેની માટે આપણે કઈ રીતે પ્લાન કરવું જોઈએ?
ના માટે તો બહુ લાંબો પ્લાન છે અને એ ટાઈમ બી લાગશે. સ્ટેપ્સ આપું છું હું. ફર્સ્ટ ઓફ ઓલ એને તમે રેકગ્નાઇઝ કરો, એક્સેપ્ટ કરો કે આ મારી સાથે થઈ રહ્યું છે. એ એક્સેપ્ટન્સ માટે મેથડ છે કે તમે ફૂડ ડાયરી, તમે બેસિકલી જે બી ખાઓ છો એ તમે લખો ટાઈમિંગ સાથે. ઘણી વખત શું થાય છે કે આપણે જસ્ટ જમ્યા હોય પણ પછી આપણને અચાનક ભૂખ લાગી હોય પાછી, અને એ ભૂખ છે ને જનરલી આપણને પાછું જમવાની ન હોય, કંઈક આપણને આમ કંઈક ગળ્યું ખાવાનું મન થાય અથવા કંઈક ક્રન્ચી ખાવાનું મન થાય, એવી ટાઈપની બુક હોય અને ઈ બુકને ઇમોશનલ ઈટિંગ કહેવાય. એટલે ઈ જ્યારે તમે લખો ત્યારે તમે ફર્સ્ટ ઓફ ઓલ તમે એની સાથે કનેક્ટ થાઓ છો અને પછી તમે એને એકનોલેજ કરો છો અને પછી સ્ટ્રેટેજીઝ પ્લેસમાં કરો છો કે આઈ વિલ હું આને ચેન્જ કરીશ. પછી કોન્સ્ટન્ટલી આવી રીતે પ્રેક્ટિસ કરવાથી અને સ્વપ કરવાથી એ આદત ઓછી થવા માંડે છે અને પછી છૂટી જાય છે. પણ બીજી વસ્તુ છે કે વેરાયટી પણ તમારે ઇમ્પ્રૂવ કરવાની, કે તમે વેરાયટી ઓફ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ ખાઓ છો અને રેગ્યુલર ઇટિંગ કરો છો.
અને ડોક્ટર દીપાલી, આપણે જે ખાઈએ તેનાથી સ્ટ્રેસના અનુભવ પર અને આપણા માનસિક સ્વાસ્થ્ય પર શું અસર પડે છે? ડાયટ સાયન્સ શું કહે છે એના વિશે?
સ્ટ્રેસની તો આપણા પર બહુ જ અસર આવે છે, આપણા હોલ બોડી ઉપર. અને સ્ટ્રેસ બધાના માટે જ ડિફરન્ટ હોય છે. ડિફરન્ટ પીપલ રિએક્ટ ટુ સ્ટ્રેસ ડિફરન્ટલી. હવે સ્ટ્રેસ આમાં બે છે, જે ઇમિડિયેટ સ્ટ્રેસ છે અને લોંગ ટર્મ સ્ટ્રેસ છે. તો ઇમિડિયેટ સ્ટ્રેસ જે હોય એટલે શોર્ટ ટર્મ સ્ટ્રેસ, એમાં તમારી ભૂખ કે એપેટાઇટ ઓછી થઈ જાય છે. પણ જો કોન્સ્ટન્ટલી હોય ફોર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ તો એની ઊંધી અસર થાય છે આપણા ભૂખ ઉપર અને ભૂખ વધારે લાગે છે તેમાં. બેસિકલી સ્ટ્રેસ આપણા હોર્મોન્સને અફેક્ટ કરે છે અને દેટ ઇઝ બેસિકલી એમાં શું થાય છે કે એ બ્લડ પ્રેશરને ઇન્ક્રીઝ કરે છે, હાર્ટ રેટને ઇન્ક્રીઝ કરે છે અને ગ્લુકોઝ રિલીઝ કરે છે, એટલે બ્લડ ગ્લુકોઝ લેવલ્સ. હવે હજી બીજું શું થાય છે કે જે બ્લડ ફ્લો હતું એ આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમમાં ઓછું થઈ જાય છે, કારણ કે એ બ્લડ ફ્લો હવે બીજે ક્યાંય જોઈએ છે, આપણા બ્રેનને જોઈએ છે અને આપણા મસલ્સને જોઈએ છે. પણ એ જ્યારે ઓછું થઈ જાય એટલે આપણી ભૂખ ઓછી થઈ જાય, એટલે શોર્ટ ટર્મમાં એ થાય. પણ જ્યારે કોન્સ્ટન્ટ સ્ટ્રેસ હોય, સે 10 દિવસ, 15 દિવસ, મહિના, અને કોન્સ્ટન્ટલી આપણે એ સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં હોય, પછી એની ઊંધી અસર થાય છે. જ્યાં કોર્ટિસોલ લેવલ્સ બહુ વધી જાય છે અને એ કોર્ટિસોલ લેવલ્સ પછી ઇટ અફેક્ટ અવર ફેટ સ્ટોરેજ અને વેટ લોસમાં પણ અફેક્ટ કરે, એટલે પછી વેટ લોસ ઓછું થવા આપણે કરી ના શકીએ ગમે તેટલી આપણે પ્રયત્ન કરીએ, જ્યાં સુધી આ લેવલ્સ બધા ઓછા ન થવા માંડે ત્યાં સુધી. એટલે અને કોર્ટિસોલ લેવલ્સના ઉપર હોવાના કારણે આપણને ભૂખ બી વધારે લાગે. બીજું, આપણું બ્લડ ગ્લુકોઝ લેવલ હાઈ હોય, હાર્ટ રેટ હાઈ હોય અને બ્લડ પ્રેશર હાઈ હોય, એટલે ઇવેન્ચ્યુઅલી પછી આ બધી કન્ડિશન્સ ચાલુ થઈ જાય.
શ્રોતા મિત્રો, આ હતી સ્ટ્રેસ ઇટિંગને દૂર કરવાની ઉપયોગી સૂચનાઓ. ડોક્ટર દીપાલી, આ બધી માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ પૂજા.
જણાવો અમને આપને અસર કરતા મુદ્દાઓ વિશેનો તમારો અભિપ્રાય. લાઈક કરો SBS ગુજરાતીને ફેસબુક પર અને શેર કરો તમારા વિચારો.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.